કારણ શરીરને તોડી નાખે અને કારણની ઓળખાણ કરાવી દે એવું અદ્ભુત વચનામૃત જીવાત્માને પરમાત્માની સાથે હથેળો કરાવી આપે એવો અદ્ભુત આ ગ્રંથ, જેમાંથી આપણે વડતાલના 11 વચનામૃત સમજ્યા હતા, અત્યારે 12મું વચનામૃત સમજવા પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તકીય યુક્ત ઢોલિયો હતો તે ઉપર બિરાજમાન હતા અને સરસ્વેત ખેસ પહેર્યો હતો ને માલિકોરે શ્વેત પછડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કંઠની વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદને આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી અને તે સમયે શ્રીજી મહારાજ અંતરદૃષ્ટિ કરીને બહુ વાર સુધી બિરાજમાન થયા હતા. પછી નેત્ર કમળને ઉગાડીને સર્વે હરિભગતની સભા સામું કરુણા કટાક્ષ કરીને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, જે આ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો. જે મહારાજ કે આજ તો મારે નિશ્ચયની વાત કરવી છે, બોલો, કે જેના મધ્યમાં કે જેના પેટાળમાં મુખ છુપાયેલો હોય છે, મહારાજ કે આજે મારે નિશ્ચયની વાત કરવી છે. મહારાજે વારે વારે નિશ્ચયની વાતો બહુ કરી છે, પણ મહારાજ કે અમે કીધું 100 વાર ને તમે સાંભળ્યું 100 વાર, અમે અનેક ફેરી કીધું ને તમે અનેક ફેરી સાંભળ્યું, પણ ટાઈમે કામ લાગતું નથી. નિશ્ચય જીવમાં ઉતારી દેવો, નિશ્ચય વિપરીત દેશકાળમાં બહુ કામ લાગે છે. વિપરીત દેશકાળની અંદર જીવાત્માને પોતાના મોક્ષની બાબતમાં હરેરીનો જ એવું જો કોઈ સાધન હોય તો નિશ્ચય જ છે, ને તો વિપરીત દેશકાળમાં મનુષ્ય મોક્ષની બાબતમાં હરેરી જાય છે અને મનમાં એમ થઈ જાય કે હવે મારો મોક્ષ નહીં થાય એમ. પણ નિશ્ચયનું બળ જીવાત્માને હરેરવા નહીં દે, હરેરતાને ફરીને પાછું ઊભો કરી શકે એવું કોઈ જો તાકાત હોય તે નિશ્ચય છે. મહારાજ કે આજ તમારે તમને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો. જે અનંત કોટી સૂર્ય ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાં એવું જ અક્ષરધામ, અનંત કરોડો સૂર્ય ચંદ્રમા અગ્નિ તેના સરખું પ્રકાશમાં એવું જ અક્ષરધામ, તેની વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા બિરાજમાન છે. એની અંદર કોણ બેઠા છે? પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. અને તે જ ભગવાન જેઓના કલ્યાણ અર્થે પૃથ્વીનું વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. મહારાજ કે કરોડો કરોડો સૂર્ય ચંદ્રમાન અગ્નિ એવું પ્રકાશમાન એવું જ અક્ષરધામ, તેની મધ્ય પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. અને મહારાજ કે પુરુષોત્તમ નારાયણ તો બિરાજમાન છે, પરંતુ તે જ ભગવાન જેઓના કલ્યાણ અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે, તે જ ભગવાન પૃથ્વી પર જીવોના કલ્યાણ અર્થે અવતારનું ધારણ કરે છે. મહારાજ કે અવતાર પરમાત્માનો આ પૃથ્વી પર જીવાત્માના કલ્યાણને માટે થાય છે. રામકૃષ્ણ તે અવતાર, તે પુરુષોત્તમ નારાયણ એના રામકૃષ્ણાદિક અવતાર જીવાત્માના કલ્યાણ અર્થે થાય છે. અને થોડીક શંકાને જગ્યા છે, એ જરાક સોલ્યુશન કરીને પછી આગળ વધીએ. મહારાજ કે સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ છે એ જ અનંત જીવાત્માના કલ્યાણને માટે, જીવાત્માના કલ્યાણને માટે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. તો પ્રશ્ન આપણો એ ઉપસ્થિત થશે કે એ પુરુષોત્તમ નારાયણ પોતે પધારે ને જીવાત્માનું કલ્યાણ થાય તો વાત સમજ્યા, પણ રામકૃષ્ણાદિક અવતાર એ જીવાત્માના કલ્યાણને માટે આ પૃથ્વી પર પધારે છે. તો પ્રશ્ન એ આપણો ઉપસ્થિત થશે કે જે અવતારો આવ્યા એનાથી જો આત્યંતિક કલ્યાણ થઈ જતું હતું તો વડતાલનું 10મું પાસું વિરોધ કરશે, સમજાય? અવતારના વજનથી આત્યંતિક કલ્યાણ થાય. હે તો મહારાજ કે થઈ જાય એવું કીધું લો. અને થઈ જાય એમ જો કહેશું તો દસમું શું કહે છે મહારાજ? કે જીવાત્માને પોતાના મોક્ષને માટે શું કર્યું જોઈએ? તો કે સર્વથી પર પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર જ્યારે બિરાજમાન હોય અને ત્યારે એની સિદ્ધો મેળવ કે ઓળખાણ થઈ જાય તો વાંધો નહીં, પણ માનો કે મનુષ્યાકૃતિ રૂપે આ પૃથ્વી પર વિચરણ ન કરતા હોય, પૃથ્વી પર વિચરણ ન કરતા હોય ત્યારે એને મળેલ એવા સાધુ એના સમાગમથી જીવાત્માનો મોક્ષ થાય છે. એવા સાધુ પણ ન હોય ત્યારે એ જે પરમાત્મા સર્વથી પર પુરુષોત્તમ નારાયણ એની પ્રતિમાને વિશે જીવાત્મા અને ભાવથી જોડાય છે તો પણ એનો મોક્ષ થાય છે. તો બે વાત મહારાજ બતાવતા એવું લાગે એમ. એક બાજુ કે રામકૃષ્ણથી અવતારો જીવાત્માના કલ્યાણ માટે આવે છે, બીજી બાજુ મહારાજ એમ કે ના, જીવાત્માનું કલ્યાણ તો પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર હોય ત્યારે થાય, કાં તો એને મળેલા સાધુથી થાય, કાં તો એની પ્રતિમાથી થાય. એટલે બે ક્રોસ દેખાય છે પણ હકીકત ક્રોસ નથી, કારણ કે બંને પ્રશ્નની અંદર મોક્ષ જે કલ્યાણ છે કલ્યાણની વાત કંઈક જુદી જુદી છે. નિષ્કળ સ્વામી કીધું કલ્યાણ કલ્યાણ તો સૌ કરે ને કલ્યાણમાં તો બહુ ભેદ છે, કલ્યાણમાં તો બહુ ભેદ છે. જે પોઝિશન છે જે સ્થિતિ છે જે સ્થિતિ એના કરતાં આગળ જાય ને, જરાક માઇક સ્લો કરજો, જરાક આગળ જાય ને તો એને કલ્યાણ જ કહેવાય, એમ કલ્યાણ જ થયું કહેવાય. તો રામકૃષ્ણાદિક અવતારો જે આ પૃથ્વી પર આવે છે અને જીવાત્માનું કલ્યાણ જે થાય છે એ કલ્યાણ કયું? તો કે વૈકુંઠ સુધી પહોંચાડે, ગોલોક સુધી પહોંચાડે. પણ આત્યંતિક કલ્યાણની વાત અહીંયા મહારાજ કહેવા માગતા નથી. આત્યંતિક કલ્યાણની વાત મહારાજ અહીંયા કહે છે, બરાબર સૂક્ષ્મતાથી સમજ્યો. રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સંત સમાગે મેં કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે, દિવસે દિવસે વૃદ્ધિને પામી મોક્ષને પામી જાય છે. પણ એ કયા ભગવાન? તો કે રામકૃષ્ણાદિક અવતારનું જે ધારણ કરે છે એવા ભગવાન, એટલે મૂળ સ્વરૂપ સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ છે એ પુરુષોત્તમ નારાયણના માધ્યમથી જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય, પરંતુ અવતારના માધ્યમથી આત્યંતિક કલ્યાણ શક્ય નથી. આ શાસ્ત્ર સંમત વાત છે. કાં તો એ પ્રગટ ભગવાન હોય, કાં તો એના સંત હોય, કાં તો એ પ્રતિમા હોય, એનાથી કલ્યાણ થાય. એટલે એક મુદ્દો, ને ત્યાં એમ થાય ને કે અહીં મહારાજ કીધું કલ્યાણ તો થઈ જાય પણ કલ્યાણ એટલે આત્યંતિક નહીં. સમજાય? આત્યંતિક કલ્યાણ માટે તો પુરુષોત્તમનું શરણું, સાધુનો સમાગમ અને મૂર્તિની વિશે અનન્ય ભાવ ત્યારે શક્ય બની શકે. મહારાજ મૂળ વાત એ કરી રહ્યા છે, મહારાજ કે એવા જે પુરુષોત્તમ નારાયણ કે જેના માધ્યમથી રામકૃષ્ણ અવતારો પણ પ્રગટ થાય છે, એવા જે પુરુષોત્તમ નારાયણ એનો મહારાજ શબ્દ હું મૂક્યો ખબર? મહારાજ કે સંત સમાગમે કરીને નિશ્ચય થાય, નતર અહીં સીધું મૂકી દીધો તો નિશ્ચય થઈ જાય એમ કહી દીધો હતો. એવા ભગવાનનો નિશ્ચય થાય તો જીવાત્મા જે છે એ બીજના ચંદ્રમાં જેવો, એમાંથી પૂર્ણિમાના ચંદ્રમાં જેવો થઈ જાય એમ કહી દીધો હતો પણ ન કીધું. વચ્ચે સાધુને લાવ્યા, કારણ કે બધા છે ને અલગ અલગ ડોક્ટરો હોય, બધા અલગ અલગના સ્પેશિયાલિસ્ટ હોય, સમજાય? પણ સાધુ છે ને એ નિશ્ચય કરાવવાના સ્પેશિયાલિસ્ટ સાધુ છે. જીવાત્માના જીવની અંદર નિશ્ચય ઉતારવા માટે તો સાધુ સ્પેશિયાલિસ્ટ છે, કારણ કે રાત્રિ દિવસ એને એની સાથે મનન છે. એટલે જીવાત્માને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવું, એટલે તો મહારાજ અક્ષરધામની અંદર પોતે હતા, મુક્તો લેવા ને પાછા એને સાધુ કર્યા, હજુ એને સાધુ કર્યા, હરિભગત ન રાખ્યા. હે, એમાં કેટલો મોટો ડિપાર્ટમેન્ટ, અક્ષરધામમાંથી મુક્તો લેવા એમાંથી વધારે સાધુ કર્યા છે કે વધારે ગ્રસ્ત રાખ્યા છે? હું કહું છું સાધુ કર્યા, કારણ કે મારા શુકામે ને લાવ્યા હતા? તો કે પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે, નિશ્ચય કરાવવા માટે લાવ્યા હતા. એટલે મહારાજ કે સંત સમાગમે કરીને જીવાત્માને સર્વથી પર જે સ્વરૂપ છે એનો જયારે નિશ્ચય થાય છે ત્યારે બીજના ચંદ્રમાં જેવો, એમાંથી પૂર્ણિમાના ચંદ્ર જેવો પૂર્ણ થઈ જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમાં વૃદ્ધિ પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમાં સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રને પેઠે કળાએ રહિત ખદ્યો જેવો હોય. ભગવાનનો નિશ્ચય થયા પહેલાં જીવ કેવો હોય? ખાદ્ય તમે જોયું, હે, જુગનું, અજ્યું, પતંગ્યું, એટલે ઘણા બધા નામ છે. ક્યાંય જુગનું કહે છે, બોલો, કે આગ્યું કે ક્યાંય પતંગ્યું કે, વાત એક ને એક જ કહો. હે ભગવાન, તારી અકળ ગતિ તે પછી શું છે? પતંગિયાના પેટમાં બતી, બોલો. અકળ ગતિ ન કે કહ્યું બિચારા. હવે ક્યાં વાયરિંગ કર્યું છે ને કેમ છેડા જોડ્યા છે ભગવાન જાણે. એવો સામાન્ય જીવ કહેવાનો મારો મતલબ, એવો સામાન્ય, એવો એમાં કે એમાં કેટલી તા શું કે લાઈટ હોય, પ્રકાશ કેટલો, બિલકુલ સામાન્ય, એમ બિલકુલ સામાન્ય સ્થિતિવાળો જીવાત્મા હોય, પરંતુ પરમાત્માનો જ્યારે એને સંતસમાગમે કરીને પૂર્ણ નિશ્ચય થાય છે ત્યારે જીવાત્મા કેવો થઈ જાય છે? તો પૂર્ણિમાના ચંદ્ર જેવો. પૂનમના દિવસે કેટલો ચંદ્ર પ્રકાશમાન હોય, જાણે એમ લાગે કે રાત્રિ હોવા છતાં દિવસ છે. મહારાજ કે એવી કક્ષા જીવની પ્રાપ્ત થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા, એવો જ્યારે થાય પૂર્ણિમાના ચંદ્રમાં જેવો, પછી ઇન્દ્રિયો અંતકરણ કોઈ એને નિશ્ચયમાંથી ડગાવી શકે. અને ભક્તો, નિશ્ચય ત્યારે જ કહેવાય, કોઈ ડગાવી ન શકે. અરે મહારાજ, તો કે નિશ્ચય ત્યારે કહેવાય, નિશ્ચયનો કરાવનારો ડગાવા આવે તોય પણ ડગે નહીં. નિશ્ચય તો ત્યારે કહેવાય, સ્વયં પરમાત્મા કસોટી લેવા આવે તોય પણ ડગે નહીં. વિજાપુરમાં વજીભાઈ મહારાજ કેટલી મહેનત કરી, કો ડગ્યો મહારાજ? કે વજીભાઈ તું ભૂલી પડી, સ્વામિનારાયણ તો જાદુગરા છે, એ કાંઈ ભગવાન નથી. વજીભાઈ કે વેતો થા, મહારાજને કીધો વેતો થા બાવલિયા, મારા પીટા તને પેટ ભરવાનું મળ્યું નથી લાગતું, એટલે બાવો થઈને ફરતો લાગ છો. અને હા ભળ, આમને આમ રખડી રખડી ને તૂટી મરે ને તોય મોક્ષ નહીં થાય, મોક્ષ કરવા તો સ્વામિનારાયણ પાસે જવું પડશે કે. અને મહારાજ મલક મલક મલકાયો. મહારાજ કે કર્યો છો પરમ ચૈતન્યાનંદ સ્વામી સત્સંગ કરાયો છે, બાકી કેટલી મહેનત કરી, કેટલી મહેનત કરી, પણ વજીબા એકના બે થયા, એનો નિશ્ચય કહેવાય. દેશકાળમાં પણ જે મચક ના આપે, ન તો દેશકાળમાં નિશ્ચય તરત ડગમગી જાય. વિપરીત દેશકાળો આવે, ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, અરે પૂરા સત્સંગમાં દેશકાળ આવે ને ત્યારે હોય તેને ડગમગી જાય. પણ ખરો જે ભગવાનનો ભક્ત હોય એને ઇન્દ્રિયો અંતઃકરણ ડગાવા આવે તો પણ મારે કે ડગે નહીં. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાન વિશે દોષ ભાસતો જ નથી. ભગવાન પોહાય એવા ચરિત્ર કરે ને તો પણ એને કોઈ દી સંશય થાય નહીં. ભગવાન ચરિત્ર કરે ત્યારે ક્યારેક ક્યારેક ભૂકા કાઢી નાખે. એટલે મારે ચરિત્ર કર્યું હતું ને, યાદ છે તમને? એકવાર જૂનાગઢ જતા હતા, ક્યારેક ક્યારેક માનુષિક ચરિત્ર કરે, એટલે જૂનાગઢ જતા હતા, બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચે રહ્યા હતા. તે મહારાજ કે હવે અમારે દિશાએ ફરવા જવું પડશે. કે સુરાખાચર ને બ્રહ્માનંદ સ્વામી કે પણ મહારાજ પાણીની વ્યવસ્થા આરે નથી, આમ કેવી માનુષિક લીલા કરે, આમ પાણીની વ્યવસ્થા નથી. હમણાં ગામ આવે ને પાણીની વ્યવસ્થા થાય પછી બધું ગોઠવશું. મહારાજ કે સારું, થોડા કાલ્યા ને મહારાજ કે હવે લાય એમ નથી. કે સુરાખાચર ને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે તો એકદમ નજીક ગામ આવી ગયું છે. એમ કરતા 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 ગામની નજીક આવ્યા, તે ગામનો બારોબાર ઓલો કૂવો ને પાણી છોડો કે ને એ દેખાડો. મહારાજ કે હવે તો જવું જ પડશે, હવે તો આલશે જ નહીં. મહારાજ કે પણ મહારાજ હામો પાણી છોડો દેખાય. મહારાજ કે હવે એક ડગલું ભરાય એમ નથી ને, કે હવે નહીં હાલે એમ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર કે પણ મહારાજ હવે ત્યાં તો બધા બૈરાઓ છે ને તમે અહીં બેહો બધું દેખાય. મહારાજ કે તમને શરમ આવે? તો કે શરમ જ આવે ને. મહારાજ કે તો એક કામ કરો, ધોત્યું આડું પકડી રાખો, ધોઈ આમ ધોભી રાખો. કે સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામી ધોત્યું થઈ ગયું. મહારાજ કે અમારે હામું નહીં જોતા, હામું જોયો ગુરુદ્રોહી ને વચનદ્રોહી. સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી બીજી બાજુ જોઈ રાખ્યું. મહારાજ પહેલી બાજુ બેઠા, પણ મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ, અડધો કલાક થઈ, પોણો કલાક થયો, કલાક થયો, પણ મહારાજ કાંઈ બોલે જ નહીં. સુરાખાચર મનમાં થયું, આ બાપ બોલતા કા નથી કાંઈ. પછી નજર આમ ત્રાહી કરીને જ્યાં જોયું તે ત્યાં ક્યાં મહારાજ હતા? મહારાજ તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હતા. પછી સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી મૂકો ધોત્યું પડતું, મહારાજ જો જતા રહ્યા નથી અહીંયા. કે અને જોયું તો મહારાજ ન મળે. માઇક ધીમું કરો, થોડું બહુ ફૂલ ફાસ છે આજે. મહારાજ ન મળે, અને પછી તો બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર બિચારા એમને માટા મારતા મારતા ખબરથી જુનાગઢ જવું, જુનાગઢ પહોંચ્યા. જુનાગઢ પહોંચ્યા ને તે મારે તો મોટી સભા ભરીને બેઠા હતા. મહારાજ કે કેમ થયું સ્વામી, મજા આવી ગઈ કે નહીં? સુરા ખાચર કે મજા નહીં, ક્યાં કરો, તોડાવી નાખ્યા કે. પણ કલ્પના કરો એ બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચરને કેવો નિશ્ચય હશે, કેવો નિશ્ચય હશે. માનો કે મહારાજ દિવ્ય ચરિત્ર તો પાછળથી ગીર્યું, પણ અડધે ઉધી ધોત્યું ધોવી રાખવા દીધું માનુષિક ચરિત્ર હતું ને. આ જે જાહેરમાં આપણે એ ચરિત્ર કહેતા હોય ને તો અડધે ઉધી તો બેઠેલા સંશય થઈ જાય કે સ્વામી ભરસભામાં આવું ન કહેવું જોઈએ, એમ આવી વાત ન કરાય, વાતમાં કા ખરખી એવી કરવી જોઈએ, આમાં તો કોકને અવળું પડી જાય, થઈ જાય કે ન થઈ જાય. ખાલી વાત સાંભળવાથી થઈ જાય, અને ઓલે અનુભવી તોય કાંઈ ન થયું. કલ્પના કરો અનુભવ્યું તોય ન થયું, અને કેવો નિશ્ચય છે પ્રગટનું, કેવો નિશ્ચય છે. પછી પાછળથી વાંધો ન આવે, પાછળથી હશે મોજ કરી, પણ પાછળથી, પણ પ્રથમ કાળમાં તો સંશય થયા વિના અરે નહીં. પણ મહારાજ કે સંશય કોને થાય, તો કે જેને નિશ્ચયમાં ફેર છે એને સંશય થાય, જેને પૂર્ણ નિશ્ચય હોય એને કોઈ દાડો સંશય થાય નહીં. મહારાજ કે અને ભગવાન ગમે તેવું ચરિત્ર કરે તો પણ કોઈ દી દોષ ભાસે જ નહીં. ભગવાન કૃષ્ણ નારાયણે અદભુત ચરિત્ર કર્યું, કુબજાની ઘેરે ગયા અને ઉદ્ધવજી હારે હતા તો પણ એને સંશય થયો નહીં. અને કથા સાંભળીને તે પરિસ્થિતિ ઠેકડે છીડ્યો, બોલો, ખાલી કથા સાંભળી ત્યાં, પણ ઉદ્ધવજીને સંશય થયો નહીં. એટલે ભગવાનના સ્વરૂપમાં સંશય ન થાય એ જ નિશ્ચયની નિશાની છે. એવો જેને મહિમા સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. આવો ભગત પછી નિર્ભય થઈ જાય, કોનાથી નિર્ભય થઈ જાય, કાળમાયા કર્મથી. હવે મારો કોઈ મોક્ષ બગાડે હકશે એવો નિર્ભય થઈ જાય. અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, અસત કાળ, અસત સંગ અને અસત શાસ્ત્રાદિકને યોગ્ય કરીને અથવા દેહમાને કરીને ભગવાનના ચરિત્ર વિશે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે, તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમાં જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તો એ જીવને જાજી નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. મહારાજ કહે કે અસત દેશ, અસત કાળ, અસત સંગ એને અવલંબન કરી ભગવાનના સ્વરૂપમાં જો વળી પાછો સંશય થઈ જાય તો પૂર્ણિમાના ચંદ્રમાં જેવો થયો તો નથી પાછો અમાસ જેવો થઈ જાય. કહો, આપણા મનમાં એક શંકા અહીં જાય કે એક બાજુ એમ કહેતા હતા કે ઇન્દ્રિયો અંતઃકરણ સંશય કરાવવા આવે, કારણ કે છેલ્લામાં છેલ્લું સ્ટેપ ઇન્દ્રિયો અંતઃકરણનો છે, એ સંશય કરાવવા આવે તોય પણ સંશય થાય નહીં. અને બીજી બાજુ એમ કે અસત દેશ ને કાળ ને એને કરીને સંશય થઈ જાય, એમ કેમ? તો ભક્ત બે પ્રકારના છે, સાધન સ્થિતિવાળા, સિદ્ધ સ્થિતિવાળા. મોક્ષના માર્ગમાં પરમાત્માનું દઢીકરણ કરતો હજી હોય, કરતો હજી હોય, હજી કરતો જતો હોય, એટલે સાધન દિશાવાળો છે. અને એમાં કોઈકનો સંગ થઈ જાય, એમાંથી કોઈકનો સંગ થઈ જાય જેને અસદ ભાવના છે, એનો સંગ જો થઈ જાય તો નિશ્ચયમાંથી ડગમગી જાય. બાકી એકવાર જીવમાં નિશ્ચય બેહી જાય તો પછી કોઈની તાકાત નથી કે જેને લઢાઈને જીવમાં ઉતરી ગયો નિશ્ચય એને કોઈ કાઢી શકે. પણ નિશ્ચયમાં સાધન દિશા હોય, નિશ્ચયમાં સાધન દિશા હોય, ભગવાનને મોટા સમજતો હોય પરંતુ હજુ પ્રારંભ કાળ હોય, અને બહુ પછી માણસ બહુ જગ્યાએથી જ્યારે દઢીકરણ સાંભળ્યું હોય ને નિશ્ચયનું જોર, પછી ઓટોમેટિક પરિપક્વતાને પામતો જાય, અને પરિપક્વતાને પામતો એટલો બધી પરિપક્વતાને પામી જાય કે એટલો બધો દઢ નિશ્ચય થઈ જાય. માનો કે મારને સર્વોપરી જ સમજે છે, ખરો નિશ્ચય તો ત્યારે કે સર્વોપરી જ સમજે છે, અને તેમ છતાં અંત સમ આવે ને જમના દૂતો તેડવા આવે ને તો એ સંકલ્પ ન થાય ત્યારે ખરો નિશ્ચય કહેવાય. લો, આ કેટલું કઠણ! આખી જિંદગી ભગવાનને સર્વોપરી 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 ગાયા હોય અને અંત સમયે યમના દૂત આવીને ઉભા રહે તોય પણ મનમાં એમ ન થાય કે અલા હું તો ભૂલો પડ્યો તો હું એમ, પણ મનમાં સંકલ્પ થાય કે નહીં, મારા મહારાજ મને ત્યાં રખાવીને ત્યાં મોકલીને કંઈક કરવા માગતા લાગે છે, પણ સંશય ન થાય ત્યારે નિશ્ચય કહેવાય. આ કઈ નિશ્ચયની વાત કઈ જેમ તેમ નથી, ભલા માણસો, નિશ્ચય ઉપર તો કલ્પના કરો, ખદ્યો જેવાને ચંદ્ર જેવો કરી દીધો પૂર્ણિમાના, એ કાંઈ નાની છૂની વાત છે? નિશ્ચય જેવો મોક્ષનો કોઈ મુદ્દો નથી. ભક્તો એક વાત તમે આવો જીવમાં બેહારી દેજો કે મોક્ષની બાબતમાં નિશ્ચય જેવો કોઈ મુદ્દો નથી. આમ નિશ્ચય એ જ સર્વસ્વ છે, નિશ્ચય એ જ વાર છે, નિશ્ચય એ જ એકડો છે, નિશ્ચય એ જ મોક્ષ છે. સમજણું? સાધનનો પાવર તો જિંદગીમાં કોઈ દી ચડવા દેશો નહીં. સાધન માત્ર કરવું, પંચવર્તમાનની અંદર ખબરદાર થકો રહો, પણ એનું ફળ તો એટલું જ કે એથી કરીને ભગવાન મારા ઉપર રાજી થાય. બાકી સાધન કરીને મોક્ષને પામી જાઓ એ વાત તો ભૂલી જ જાયજો. તો 234 ઉપવાસ હજી આ ઘોરકળી કાળમાં કરે છે કરનારા, કહો કરનારા કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી કરતો કે કરતા હશે, પેપર મોતે ના આવે છે, પણ તો એને કાંઈ સ્વામિનારાયણ મળે હે? અને ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશ્રિત હોય, ખરેખરી નિષ્ઠા હોય, સ્વામી કે દૂધ ચોખા ખાવા, હિંડોળે ખાટે હિંચકવું અને દેહને મૂકીને અક્ષરધામમાં જવા, લ્યો એ કોના જોરે? નિષ્ઠીના જોરે. પણ એનો મતલબ એવો નથી પછી વર્તમાન ન પાળવા, આજ્ઞા ન પાળવી. આજ્ઞા તો પાળી જ જોઈએ, કારણ કે આજ્ઞા પાળ્યા વિના પોતાને ખુદને પણ મોજ આવે, એ તો પોતાની મોજને માટે અને પરમાત્માની પ્રસન્નતાને માટે પાળવાની છે, ભગવાનની પ્રસન્નતા માટે પાળવાની છે. પરંતુ જીવને મોક્ષની વાત જે નક્કી થઈ જાય એ તો નિશ્ચય વધે જ થાય. સૌ હરિ ભક્તને રે, જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. મહારાજ કે તમારે મારા સુધી જ આવવું હોય ને તો શુદ્ધ નિષ્કામ ભાવ. શુદ્ધ નિષ્કામ ભાવ એટલે કોઈ પદાર્થની આશાય નહીં રાખતા, કોઈ જગ્યાએ અહીંથી આને મૂકીને બીજી કઈ મળશે મને કાંઈક એવો સંકલ્પ પણ કરતા નહીં. શુદ્ધ નિષ્ઠા જ્યારે થશે ત્યારે નિષ્ઠાને જોરે તમે અક્ષરધામ સુધી પોગી જશો. પણ તેમ છતાં વર્તમાન એટલે પાળવાના છે, પોગાડવાનું કામ નિશ્ચય કરે છે, ત્યાં રાખવાનું કામ આજ્ઞા કરે છે. બીજી કડીમાં જ મારે લખ્યું, સૌ હરિ ભક્તને રે, રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. મહારાજ કે તમારે મારી પાસે જ જો રહેવું હોય તો મિથ્યા પંચ વિષયમાંથી પ્રીતિ તોડજો, ખબરદાર થકે આજ્ઞાનું પાલન કરજો તો તમે અખંડ મારી પાસે રહી શકશો. એટલે આજ્ઞાની ઉપાસના બે દ્રઢ કરવાની. પણ આજ્ઞાની ઉપાસના બે મુદ્દા જ્યારે સાથે આવે ત્યારે પહેલો નંબર કોને આપવો? તો ઉપાસનાને, નિશ્ચયને. સ્વામી વાત તો લખ્યું ને, સ્વામી કહે કે સમાગમ કરવા કરવામાં પણ ફેર હોય. મહારાજ કે આનંદાનંદ સ્વામી એણે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો, મુક્તાનંદ સ્વામી એણે સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. એમ કરીને સ્વામી વાતમ લખ્યું, સ્વામી કહે કે સરસ નર્સ બેઠા હોય ત્યારે પણ કોની પાસે બેસવું એની પણ વ્યક્તિ રાખવી, એમાંય ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બે બેઠા હોય ત્યારે એમાંથી શ્રેષ્ઠ હોય એની પાસે જઈને બેહવું, એમાંય પણ ઊંચા નીચા પણ હોય. એમાં આજ્ઞા બહુ સારી છે પણ ઉપાસનાનું સ્ટેપ તો આજ્ઞા કરતા પણ ઉપર છે. એટલે નિશ્ચય તો જીવમાં ચડી દેવો, એમ મહારાજ સર્વોપરી છે, એ વાત તો જીવમાં ચડી દેવી. અને એટલી જડી દેવી, એટલી જડી દેવી, મહારાજ સ્વયં કસોટી કરવા આવે અને એમ કે બંધ કર, બંધ કરી, તારી બોલી હવે હદ થાય છે, અમે તો બીજા અવતાર જેવા છીએ. મહારાજ ઈ હા નહીં પડે. અરે હા પાડ ને, તાર જમપુરી નાખીશ. મહારાજ જમપુરીમાં પીડ્યો પીડ્યો, સ્વામિનારાયણ સર્વોપરી છે, સ્વામિનારાયણ સર્વોપરી છે, ન્યા ધૂન મચાવીશ, બાકી આ દેહ કરીને આપ અવતાર જેવા છો તો હા નહીં જ પડે. મહારાજ કે અવતાર જેવા કહી દે, તને અક્ષરધામ આપી દઉં. મહારાજ હું તમને અવતાર જેવા કહું, અક્ષરધામ મળે તો મારે મફતે નિજ્જું તો રાખો તમારી પાસે, હું તો તમને અવતારી જ કહેવાનો, અવતારી જ કહેવાનો. એવી જ્યારે ગાંઠ વળે જીવને ત્યારે એને પછી અસત કાળ, અસત દેશ, અસત સંઘ સ્પર્શ કરી શકે નહીં. પણ ઘણા ઘણા દિવાલ ઉપર બેઠા હોય, સમજણું, સર્વોપરી પણ એની વાત સાંભળે ને તો આ પડે. અમાવતીની એક બે ભગત એવા છે, દરેક ફેર એક ને એક જ વાત લઈને આવે, એમ કે સ્વામી તમે કહો સર્વોપરી, પણ ઓલા સ્વામી તો આમ કહેતા હતા. ત્યાં 10 દાડા શિબિર ભરે ને તે મજબૂત થઈ જાય, 512 મહિને ઢીલો થઈને જ આવે, બોલો. એ પાછો ઢીલો અને ઢીલી જ વાત કરે, બોલો. એને અસત દેશ, અસત કાળ બધું સ્પર્શ કરી શકે. અને એ કદાચ આગળ ગયેલો દેખાતો હોય, એ પૂર્ણિમાના ચંદ્રમાં જેવો થયેલો દેખાતો હોય તો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો દેશ કાળે કરીને થઈ જ જાય. મહારાજ કે પોતામાં કાંઈ ખોટ છે તે જાજી નહીં નડે, પણ તું નિશ્ચયમાં ખોટ છે તો તું ગોથેલું ખાઈ જ જાશે. કારણ કે પોતામાં સાધન કરતા કાંઈ કચાશ રહી છે તો મહારાજ કે એ તો એટલા સાધન એટલે વાત પૂરી થઈ જાય, પણ નિશ્ચયની ના પડે પછી હા પડવી કઠણ છે, હા પડે પછી ના પડવી કઠણ છે. મહારાજ કે નિશ્ચયની આ જો નહીં પડી હોય તો પછી કામ ભારે કઠણ થઈ પડશે. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય, અને જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે સુકાઈ જાય, તેમ જેને ભગવાન વિશે કોઈ રીતે દુષ્બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે જ નહીં. કોઈ રીતે વિમુખ થયા વિના રહે જ નહીં, કારણ કે ભગવાનની પ્રત્યેથી એની નિષ્ઠા તૂટી ગઈ. હવે કોને આધારે જીવે કોજી? મહારાજ કે વિમુખ થયા વિના એ રહે જ નહીં. એને થોડોક આંચકો આવ્યો છે, થોડોક વધારે આંચકો આવશે, સમજણું? જરાક દેશકાળ લાગ્યો છે ને, જરાક વધારે દેશકાળ લાગશે એટલે પછી ભગવાન સ્વામિનારાયણને મોક્ષે પડતા, અને તિલક ચાંદલો બે કરતો છે એમાંથી કાં તો ચાંદલો કાઢી નાખશે ને કાં તિલક બેમાંથી કાઢી નાખશે. એમાં સમજાય છે તમને? તિલક ચાંદલામાં ચાંદલો કાઢી નાખે અને પછી ભજન તો કરે રાખે પાછો, પણ ચાંદલો કાઢી નાખે પછી એનું ભજન એ નકામું થઈ જાય. એટલે ભગવાનનો જે ભક્ત છે મહારાજ કે એને કદી પણ નિશ્ચયમાં સંશય થવો જોઈએ નહીં. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ગાઢ થાય છે, શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય, અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. હવે પોતાની નિશ્ચયનું કેટલું જોર છે ને એને વિચાર પોતે જ કરવાનો, આ કાંઈ દેખાય એવી વાત નથી. ઊંડું ઉતરવાનું કે મને સંકલ્પ કેવા થાય મોક્ષના, જો સંકલ્પ ભૂત થવાનો થતો જ ભૂત થઈ ચૂક્યા. હમણાં તો એ વાત આવી, સ્વરૂપાનંદ સ્વામી મહારાજ કીધું, સ્વામી ઇન્દ્ર લોકમાં જયા તો કે જઈ ચૂક્યા, બ્રહ્માંડ લોકમાં જયા તો કે જઈ ચૂક્યા, એમ સંકલ્પ થતો કે મરી પછી ભૂત થાય તો ભૂત થઈ ચૂક્યા. મારો કહેવાનો મતલબ, ભગવાનના ભગતને એવો સંકલ્પ જ ન હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી મળ્યા, હવે ભૂતની વાત ક્યાં કરવાની? ભૂતની તાકાતે નથી કે મારી હામું ઊભું રહી શકે એમ, એવો અંદરથી ભગવાનના ભક્તને કેફ હોવો જોઈએ. મહારાજ કે જેને નિશ્ચયમાં ડગમગાટ છે એના મનમાં એમ થાય કે કેમ જાણે કલ્યાણ થશે, કેમ હું દેવતા થઈશ મરીને કે પછી રાજા થઈશ કે ભૂત થશે, આવા સંકલ્પ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ગાઢ થાય, અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા, તે દિવસથી મારું કલ્યાણ થઈ ચૂક્યું, જે દાડાથી સ્વામિનારાયણ મળ્યા તે દાડાથી કલ્યાણ થઈ ચૂક્યું. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વે પાપ થકી મૂકાને પરમપદને પામશે. દર્શન કરશે, વાત સાંભળશે તો અક્ષરધામમાં પહોંચી જાય, બોલો એટલો કેફ હૃદયમાં ભગવાનના ભગતને હોવો જોઈએ. લો, અને જેને જેને સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ છે એના આવા આવા કેફો અનેક જગ્યાએ જોવા મળે છે, અનેક જગ્યાએ જોવા મળે છે. કહો કેટલા એવા ભક્તો થઈ ગયા છે જેને આવો મારોનો કેફ ચડી ગયો હતો, એના મોઢામાંથી શબ્દો નીકળતા હતા કે મારી વાત કોઈ સાંભળશે એનો મોક્ષ થઈ જશે, મારા દર્શન કરશે એનો મોક્ષ થઈ જશે. રવજી દરજી કીધું હતું ને, મારું છે લો ડગલો કોઈ પહેરશે તો મોખ થઈ જશે. ગાંડલા ગામના ઋષિ કે મારા હાથને ઘડેલા રોટલા કોઈ ખાશે તો પણ મોખ થઈ જશે. વાતો નથી કર્યો, થઈ ગયો, સમજાય? ખાલી વાત થઈ નહોતી, થઈ ગયો. અને નિશ્ચયના જોર વાળો કેટલો મજબૂત ભક્ત હોય. ગોલીડાનો ઇતિહાસ છે જ ને, હે ગોલેડાનો ઇતિહાસ છે, નિશ્ચયના બળની કેટલી તાકાત. જમના દૂતોને પણ ભગાડી મૂક્યા નિશ્ચયના જોરે કરી. અને રાઘવ વિશ્રામ ચાર ભાઈ હતા, બીજા કોણ બે હતા? રાણો ભીમો. એમાં રાણા ભગત જ્યારે ધામમાં ગયા ને ત્યારે ઘટના એવી છે, બધા કહેતા રાણા હું સ્વામિનારાયણ મીંડ્યો છે, એમ સ્વામિનારાયણ તારો મોક્ષ કરી દે હે. ત્યારે રાણા ભગત ક્યારે કહેતા મારા મોક્ષની તો હું વાત કરો, પણ ભગવાન સ્વામિનારાયણ મને જ્યારે તેડવા આવે ને ત્યારે તમારે જ્યારે આવું હોય બધા હારી હાલે આવજો કે બધાને ઉપાડી જાય, કે હું તો જાય તમને બધાને ઉપાડી જાય કે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે ખરેખર રાણા ભગતનો અંત સમય જ્યારે આવ્યો ત્યાં રાણા ભગત કીધું, એટલે આવ્યા સ્વામિનારાયણ તેડવા, હાલો આવું જ કોઈ ને, તો વિમાનમાં હું તો બેહું છું, તમને બેહાડતો જાઓ વગર ટિકિટે વગર સાધને, હાલો આવું જ. પણ કોઈ તૈયાર થયું નહીં. એક એનો ભત્રીજો હતો, એ કે હા કાકા મારે આવું જ, તો કે હાલ તને ઉપાડતો જાઓ. અને એના ભત્રીજાને વિમાનમાં બેહાર્યો રાણા ભગત, વિમાનમાં બેઠા એની માએ પોક મૂકી. રાણા ભગત કે માં તારે રોવાનું ન હોય, તારા દીકરાને તો અક્ષરધામની ગાદી મળી રહી છે, રડી રહી છો? ત્યારે કે બેટા એટલા માટે રડવું આવે છે, રાઘવને વિશ્રામ જયારે સાધુ થયા ત્યારે તે મને હું કોલ આપ્યો હતો કે માં એને તું સાધુ થવા દે, તારી સેવા હું કરીશ, ગટપણ હું પાળીશ, અને તું તો ઉપડ્યો, તો મારું ગટપણ કોણ પાળશે? એટલા માટે રડવું આવે છે. અને એ વખતે રાણા ભગતે કીધું, માં ઉપાધિ નહીં કર, તારી સેવા કોઈને નહીં કરવી પડે, જા મારા 13માં દિવસે તને તેડી જાય અક્ષરધામમાં કે. અને જે દાડે મારું 13મું હાલતું હોય ને તે દાડે તું કહી દેજે બધાને કે આમાં મારું ને રાણાનું બેયનું 13મું આવી ગયું આમ. અને કહેજે આ 13મું પૂરું થાય એટલે તરત ભગવાન સ્વામિનારાયણ મારો રાણો બે મને તેડવા આવવાના જ, કહી દેજે ઢંઢોરો પીટાઈને જાત ઉતારે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે રાણા ભગત ધામમાં ગયા અને ધામધૂમીથી 13મું એનું ઉજવાતું હતું, અને ડોશીમાં તો હરખભેર ગીત ગાતા જાય અને બધાને લાડવા અધિક પીરસતા જાય. ત્યારે ગામના લોકો કે આ ડોશીનું ચહકી ગયું લાગે, યુવાન દીકરો ધામમાં આવી ગયો એટલે. અને એ વખતે ડોશીમાને કહે છે, ડોશીમાં તમારું ચહકી ગયું, ડોશીમાં કે એક લાખો કરોડોનું ચહકી ગયેલાનું હરખું કરી દો એટલી તાકાત મારામાં છે, કે મારું ચહકે સાંભળો, આજ મારો રાણો ભગવાન સ્વામિનારાયણની સાથે આવવાનો છે મને તેડવા, અને આ તમે જમો છો ને તાણી કરીને એટલે પીરસું છું, બે જણાનું ભેગું જમવાનું છે તમારે, આમાં રાણાનું કારજ છે ને ભેગું મારું કારજ છે, આજ જ આ કારજ વિધિ પૂરો થશે, રાણો ને ભગવાન સ્વામિનારાયણ આવશે મને તેડવા, અને દેહને મૂકીને ધામમાં જઈશ. ત્યારે બધા કે ડોશીનું જરૂર ચહકી ગયું છે. ડોશી કે બોલોમાં બોલોમાં હમણાં જ ઘટના ઘટશે, અને કોઈ જમીન ઘેરે જતા નહીં, આ ઘટના જો ઊભા રહેજો, તમે ભાગશાળી છો તો તમને હતે દર્શન સ્વામિનારાયણ ભગવાનના થઈ જાહે. અને ઘટના એવી ઘટી, ગામના લોકો જમીન કોઈ ઘેરે ગયા નહીં, અને જમણવાર જે પૂરું થયું ત્યાં આકાશ માર્ગે વિમાનનો અવાજ આવ્યો. ડોશીમાંએ તરત કીધું, એલા બોલો ધૂન, આવી ગયા ભગવાન સ્વામિનારાયણ રાણાને લઈને, ત્યાં તો મહારાજ પહોંચી ગયા. ડોશીમાંએ કીધું, જો આવ્યા ભગવાન સ્વામિનારાયણ, હાલો આવું જ કોઈ ને, તો વિમાનમાં બેહાડતી જાઓ તમને હતે. પણ અભાગ્ય કોઈ આ ન પાડે, કોઈ તૈયાર ન થયું. કેટલાકને મહારાજને દર્શન થયા અને વાતો કરવા માંડ્યા, માળી ડોશી ખરી હોય કે હાચી નીકળી, કે એનો રાણો હાચો નીકળ્યો, ડોશી હાચી નીકળી, ને આ માળા તો ઉપડ્યા વિમાન લઈને અક્ષરધામમાં, આપણે રહી ગયા, રહી ગયા બોલતા રહ્યા, પણ માળા કે બેઠા ની અંદર કહો. એટલે મહારાજ કહે છે કે જેને પરિપૂર્ણ નિશ્ચય એના હૃદયની અંદર જોર વર્તતો હોય કે કોઈ દુનિયાની એવી તાકાત નથી કે મારો મોક્ષ બગાડી શકે, જરૂર અવશ્ય એવું મારો મોક્ષ થશે, મારા દર્શન કરશે એનો મોક્ષ, મારી વાત સાંભળશે એનો મોક્ષ, મહારાજ કેટલું એના હૃદયમાં કેપ ફરતે. એટલે નિશ્ચયની વાત તો અણનમ છે, અને એ વાતને કોઈ આંબી ન શકે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી જ મહારાજ કહ્યું છે, ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે જ્યારે બેસતા એ મહાત્માનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. મહારાજે મહારાજ હંમેશા પરોક્ષ બાજુ જ ઢળે. મહારાજે બોલો આ કીર્તન ગૌડાયું, ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે જ્યાં હરી બેસતા, કારણ કે આમાં મહિમા છે ને વૃંદાવનનો બધો, એટલે મહારાજે કીર્તન ગૌડાયું. જોકે એક દાડો મુક્તાનંદ સ્વામી કીર્તન બોલ્યા, સુખની સીમા રે વ્રજના વાસી માણે, તે લાડુબાન જીવુબાઈએ અંદરથી કહેવડાયું, મહારાજ એ વ્રજવાસીઓ કેટલા બધા ભાગ્યશાળી, કે એની સાથે ભગવાનને કેવી કેવી લીલાઓ કરી. એવું મહારાજ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી હશે ખરું? ત્યારે મહારાજનું મોઢું થોડુંક ઉદાસ થઈ ગયું, અને મહારાજ કે ઓહો કેટલા વર્ષથી તમારે આયરે રહ્યો, તો તમે હજી વાતને પામી ન શક્યા. મહારાજ કે તમને જે મળ્યા છે ને એના તો એને દર્શની નિથ્યા, કે તમને જે મળ્યા છે એના તો એને દર્શની નિથ્યા. મહારાજ કે તમથી કોણ અધિક ભાગશાળી છે આ ભૂમંડળમાં? મહારાજ કે તમથી કોઈ અધિક નથી. ત્યારે લાડુબાન જીવબાન ને આ પડી મહારાજને કે મહારાજ મહારાજ ગમે તેમ તો આપ મનુષ્ય તન ધારણ કરીને આવ્યા, જેથી કરીને અમે તમને ઓળખી ન ગયા. ઓળખવું કઠણ, નત્ર એભલ બાપુ ભગવાનની રાહ જોતા હતા. કહો, એભલ બાપુ ભગવાનની રાહ જોતા હતા, માચા ખાચરે સમાચાર આપ્યા. સમાચાર આપ્યા પછી ધારણા પાણાના દર્શન ન થાય ત્યાં સુધી કરવા આવું નક્કી કર્યું. આ બધું કમ્પ્લીટ હતું, અને તેમ છતાંય એભલ બાપુ દરબારગઢમાં મહારાજ બિરાજે. અને મહારાજને કહે, મહારાજ થોડીક વારમાં પાછો આવું છું. મારે કે કઈ બાજુ? તો કે જરાક હું શંકરને બે લોટા પાણી રેડતો આવું. એટલે કરો વાત, કેલાને સામે કાંઠે જાય, શંકરને રોજ પાણી રેડવા જાય. મહારાજના મનમાં ત્યાંને તો ગજબ કરી. હવે ક્યાં શેખથી હું આવ્યો ને હજી આ તો શિવલિંગ ઉપર પાણી રેડવા જાય. બાકી એની મહત્વતા મહારાજ ગાય છે, જોકે વચનમતમાં પંચાળન પહેલામાં, પંચાળન પહેલું વચનમત ફરી જાત બધા વાંચજો, તમને બધાને આજ્ઞા છે. પંચાળાનું પહેલું વચનામૃત ફરી જાત વાંચજો. મહારાજ કે અમારી આગળ તો અડતાળાના રાંગ તુલ્યની સ્થિતિ છે, તોય અભલ બાપુ રોજ પાણી રેડવા જાય. મારાના મનમાં થયો બરાબર તો નિત થતું, પણ અત્યારે એને મના હે નહીં. એમ કરતા કરતા ચોમાસું આવ્યું, વરસાદ બહુ પડ્યો, અને ઘેલો બે કાંઠામાં આવ્યો. અને અભલ બાપુ પાસે કયું નિયમ ખબર? એ બે લોટા પાણી નો રેડે ત્યાં સુધી મોઢામાં પાણી ન મૂકે અને ન જમે. અને એવું પાણી આવ્યું, એભલ બાપુ પાણી લોટો લઈને ગયા તો ખરા, પણ પાણી ઉતરે એવી પોઝિશન હતી નહીં. બપોર સુધી ઉભા રહ્યા, પણ ઘેલામાંથી પાણી ઉતર્યું નહીં. અભલ બાપુ પાછા ઘેરે આવ્યા. લાડુભાઈ જીવુભાઈ કીધું, બાપુ જમવા પધારો, રોટલા તૈયાર છે. અભલ બાપુ કે નહીં જમવાવું. કેમ? તો કે હજી પાણી રેડાણું નથી એટલે જમવાનો જ બાકી. રોંઢો થયો, બીજી વાર ધક્કો ખાધો, તોય પણ પાણી ઉતર્યું નહીં. લાડુબાન જીવુભાઈ કીધું, બાપુ હવે જમી લો. તો કે ના, એ પાણી રેડાય વિના તો મોઢામાં અન્ન કે જળ મૂકીશ નહીં. પછી લાડુબાન જીવુબા મહારાજ પાસે ગયા. મહારાજને કહે છે કે મહારાજ તમે મળ્યા પછી બાપુજી ભૂખ્યા આટા મારે છે, અને હજી પેલું પાણી નો રેડું ત્યાંથી મોઢામાં અન્ન કે જળ નહીં મૂકું. માટે મહારાજ કાંઈ કહો, અને પાણી એવું આવ્યું છે ને હજી ઉપરવા વરસાદ ચાલુ છે, લાગે છે કે બે ચાર દાડા સુધી ગેલો ઉતરાશે નહીં, તો બાપુ ભૂખ્યા મરી જાય કે. માટે મહારાજ કૃપા દ્રષ્ટિ કરો, મહારાજ ક્યાંય મોકલો મારી પાસે. અને પછી મહારાજ અભલ બાપુને બોલાયો, અને અભલ બાપુ આવ્યા. એટલે મહારાજ કે અભલ બાપુ તમે જમી લો ને. ત્યારે મહારાજને કે, મહારાજ મારે નિયમ છે, શંકરના શિવલિંગ ઉપર પાણી ન રેડું ત્યાં સુધી મહારાજથી જમાય નહીં. મહારાજ કે એમ એવું નિયમ છે, તમારે પાણી રેડો પછી જ જમાય એમ ને. તો મહારાજ કે તો એ વ્યવસ્થા કરી દઈએ, તો એ શિવલિંગની ઉપર પાણી રેડે એ વ્યવસ્થા કરી દઈએ, તો જમી લઉં. અને મહારાજ આમ કરી, આમ જે આંગળી કરી તે તો ઉગમણા બારનો ઓરડો, આથમણા બારનો ઓરડો, ઉત્તરાધા બારનો ઓરડો, તમામ ઓરડાની ઓસરીની કોરે લાગડ શિવલિંગો, લાગડ શિવલિંગો. મહારાજ કે અભલ બાપુ આમાં તમારે કયા શિવલિંગ ઉપર પાણી રેડીને જમવાનો નિયમ છે? જાઓ એના ઉપર પાણી રેડી આવો. કે અભલ બાપુ તો મારીની હામું હામું જોઈ રહ્યા, આંખ ફાટી ગઈ અભલ બાપુની. મહારાજને કે, મહારાજ આ શું આટલા બધા શિવલિંગ? મહારાજ કે બધાના ધરતલ સ્વયં અમે છીએ. અભલ બાપુ તમે શું અમને સમજો છો કે અમારા કયા સર્વે થયા છે? અને મારે એવી સર્વોપરીતાની વાત કરી, અભલ બાપુએ પગ પકડી લીધા. મહારાજને કે, મહારાજ આપ મળ્યા તો ખરા, પણ ઓળખવામાં હજુ ભૂલ રહી ગઈ હતી, આજ ઓળખાણા કહો, આજ ઓળખાણા. એમ હજી તે આપણે આમ મંદિર જાય ને, હરિમંદિરમાં આપણે હરિભક્તોને પૂછીએ, એટલે માળા કરો? તો કે હા સ્વામી કરું છું. ને કેટલી કરો? તો પાંચ મહારાજની કરું, પાંચ હનુમાન દાદાને કરું, પાંચ ગણપતિને કરું, પાંચ શંકરને કરું, પાંચ ભવાની માતાને કરું, પાંચ પાંચ ખોડિયાનમાંની કરું. ઘણી માળા કરું છું કે. ત્યારે એમ થાય, આ જીવને ચિંતામણી હાથમાં તો આવી છે, પણ એની કિંમત જ સમજતો નથી. નિષ્ઠાવાન ભગતને ભજન એનું જ હોય, ધ્યાન એનું જ હોય, ઉપાસને એની જ હોય, નિષ્ઠા એની જ હોય. આમ એટલે આ પાયો મજબૂત કરજો, નહીતર ભૂકા નીકળી જાય. આખી જિંદગી સ્વામિનારાયણ કર્યું છે, પણ નિષ્ઠામાં કાચું રહે ને તો હજી મોક્ષમાં ફાકું રહી જાહે, નહીં પૂરાય પછી કોઈ રીતે. માટે ખબરદાર, નિષ્ઠામાં કાચું નહીં રહેવા દેતા. મહારાજ કે નિષ્ઠાની વાત માં અલૌકિક છે. એમ કહીને મહારાજ પછી આ કીર્તન, મહાત્માનું કીર્તન બોલાવડાયું. પછીજી મહારાજ બોલ્યા, જેવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે, જે અહો અમી દેવરામ રચિતમ પદાંબુજમ તે સુમન ફલ અર્હણમ નમંત્યુપાદાય શિખા વિરાત્મનસ તમોપહત્યે તરુ જન્મ યત કૃતમ. મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે દેવતાઓ પણ વિચાર એવી કરે છે કે અમે વિધવિધ ફળ ફૂલ આદિકથી જેની સેવા કરીએ છીએ, અમે તો કરીએ કદાચ, અમને થોડું જ્ઞાન છે એટલે. પરમાત્મા કેટલા મહાન છે તો કે અમે તો માનો કે જ્ઞાન હોવાથી પરમાત્માની પૂજા આદિ કરીએ, પરંતુ જડતાને પામેલા વૃક્ષ પણ ભગવાનનો મહિમા સમજી અને પરમાત્માને જાણે પોતાની ડાળખીઓ નમાવી નમસ્કાર કરતા હોય એવા, હે ભગવાન તમે મળ્યા પછી હવે હું કોનો શરણાગત બનું, આપ મળ્યા એટલે અમારે બધું જ આવી ગયું એમ. જો વૃંદાવન વિહારીનો આટલો મહિમા હોય હે તો દુર્ગપુર વિહારીનો કેટલો મહિમા હોય વિચારો જી તમે, હે એ છપ્પૈયા વાસીનો કેટલો મહિમા હોય વિચારો. આ તો વૃંદાવન વિહારીનો મહિમા છે, આટલો મહિમા દેવ તો આમ કહી હગે, આટલો મહિમા તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો કેટલો મહિમા હોય એમ. ભક્તો ઘણી ફેર આપણે કેવું માનીએ ખબર, આ તો આપણે ના આપણે મોટે કહીએ છીએ એમ, પણ એમ વાત નથી, શાસ્ત્ર માત્ર કીધું છે. તમે મહાભારતની અંદર ભીષ્મ પર્વ નામનું પર્વ છે એમાં વાંચ્યો, બહુ સ્પષ્ટ મહારાજની સર્વોપરીતા નિશાની દેખાડી છે. અર્જુન એક દાડો બહુ કેફમાં આવી ગયા, કેફમાં આવીને ભગવાન કૃષ્ણ નારાયણે કીધું, કૃપાનાથ હું તો કૃતકૃત્ય થઈ ગયો, કારણ કે તમે સર્વેશ્વર મળી ગયા. મહાભારતનું તમને કહું છું આ, હું તો કૃતકૃત્ય થઈ ગયો, તમે સર્વેશ્વર મળી ગયા. ત્યારે ભગવાન કૃષ્ણ કેવું બોલ્યા ખબર, અર્જુન તારી કાંઈ ભૂલ થાય છે, હું સર્વેશ્વર નથી. અરે માલિક શું વાત કરો છો, તમે સર્વેશ્વર નથી? ના અર્જુન હું સર્વેશ્વર નથી, પણ તમને સર્વેશ્વર કહે છે ને. તો અર્જુન સાંભળ, જે મોતીમાં પણ ભેદ છે, મીણિયું ફટેક્યું રતન એમાં ભેદ છે, ઈશ્વર પરમેશ્વર અને સર્વેશ્વર. સર્વેશ્વર તો બહુ જ પર છે, અર્જુન હું તો એનો અંશ અવતાર છું, હું તો એનો અંશ અવતાર છું, અને પુરુષોત્તમ નારાયણ તો સર્વ કરતા પર છે, એની સામર્થ્ય તમે તમામ સામર્થ્યવાન થયેલા છે. માટે અર્જુન એનો મેળાપ જયારે થાય ને જીવાત્માને, ત્યારે જીવાત્મા કૃતકૃત્ય બને, પછી જીવાત્માને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. અને ભક્તો એ મેળાપ આજ આપણને થયો છે, એનો કેફ હોવો જોઈએ, એ મેળાપ આજ આપણને થયો છે. અદભુત વાત બતાવે છે એમ, પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. વૃક્ષ તળે ભગવાન બેહે તો વૃક્ષ જો પરમપદનું અધિકારી બની જાય તો એ ભગવાનના ચરણારૂની તળે મનુષ્ય બેહે તો કૃતકૃત્ય થઈ જાય, એમ હું કેવું કહો? આપણને જોગ થઈ જાય તો બળભાગી બની જાય, એમ શું કેવું? અને આ તો હાવ સ્થૂળ દ્રષ્ટાંત સમજો તો સમજાય એમ છે. લો હું તો ઘણી વાર કહું છું કે દાદા ખાચરના દરબારમાં ઉભેલો લીમડો એની પાસે જઈને ભલભલા દંડવડ કરે, બાથમાં લઈને મળે હે, અને અતિ અહોભાવથી વંદના કરે, તે લીમડા હું કાંઈ કેરીઓ આવે છે હે, કેરીઓ આવે છે? તો તમે અહીંયાથી ત્યાં સુધી જાઓ તો રસ્તામાં એક બીજો લીમડો આડો નથી આવતો? કરો બીજે કે લીમડા દંડવટ શું કામ ત્યાં જ કર્યા? કેમ એવી મહત્તા વધી? તો કે એ લીંબતરુને ભગવાન સ્વામિનારાયણનો જોગ થઈ ગયો, બસ એનો યોગમાં આવી ગયો. લીમડો યોગમાં આવી જાય તો ભલભલા મહામુક્તો જો ત્યાં ઢળી જાય, એ પોઝિશન જળ પદાર્થની થાય, તો આપણે તો ભગવાને ચેતન વંતન બુદ્ધિવંતા બનાવ્યા છે. આપણે જો મંડી પડ્યું તો શું અધુરાઈ રહ્યા, મંડવાની વાત છે. બસ આ વાતની વાત નથી પણ મંડવાની વાત છે. વાતથી કામ નહીં સરે, જે દાડે મંડશું તે દાડે કોઈ કામ અધૂરું નહીં રહે. બહુ અદભુત વાત મહારાજ કહે છે. મહારાજ કે વૃક્ષ તળે જો ભગવાન બિરાજમાન થયો તો વૃક્ષ પણ પરપદનો અધિકારી બની જાય છે, અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુષક જેવો જાણવો. મહારાજ કે જેને ભગવાન સ્વરૂપનો આવો દ્રઢ નિશ્ચય નથી અને નપુષક જાણવો, તેને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં, એના વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જો આટલા માટે કહું, સંઘનું બહુ ધ્યાન રાખજો. બહુ સંઘનું ધ્યાન રાખજો. ઉપાસનામાં એક નબળો શબ્દ પડે ને, કાં તો જડબાતોડ જવાબ આપજો ને કાં તો ઉપાથી હાલ્યા થજો. જેને નિષ્ઠાનું જોર નથી એનો સંઘ જિંદગીમાં કોઈ દી કરશો નહીં. જેને નિષ્ઠાનું જોર નથી, તમે એવું નહીં માનતા, આ વાતમાં હરિભગત જ ભૂલા પીડ્યા હોય. ભગવા ધારીને પણ ભગવાન ઓળખવામાં થાપ ખવાઈ ગઈ છે, સમજાય? ભગવા ધારીને હોતે, ભગવા ધારી પણ આ ભગવાન સ્વામિનારાયણને ઓળખી નથી શકતા, તો ધોળા તો ક્યાંથી ઓળખી જ હગે કોજી. માટે બરાબર અનુસંધાન, એનો સંગ જેના રોમે રોમની અંદર ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા પડી હોય. એ હરિભગત હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, પણ એનો જ સંગ, એમ એનો સંગ. પણ એ સંઘની સાથે સંપ્રદાયનો સિદ્ધાંત પણ પાછો હોય, સંપ્રદાયનો સિદ્ધાંત પણ જળવાયેલો હોય, મહારાજની પંચવર્તમની આજ્ઞા પણ જળવાયેલી હોય, એવા ભગવાનના સાધુ, એવા ભગવાનના ભક્ત, એનો સમાગમ કરી મોક્ષનો રસ્તો ચોખ્ખો ક્લિયર કરી લેવાય. ન તો બધી વસ્તુ જોવા નથી મળતી. ક્યાંય કે જો ઉપાસના હોય તો સિદ્ધાંતનું નામ ન હોય, સિદ્ધાંત હોય તો આજ્ઞાનું નામ ન હોય. ત્રણેય વસ્તુ આવી જઈએ, આજ્ઞા, ઉપાસના, સિદ્ધાંત, નિયમ, નિશ્ચય અને પક્ષ, ત્રણેય જ્યારે મજબૂત હોય ત્યારે મોક્ષનું કામ પૂરું થાય છે. માટે ખબરદાર, મહારાજ કહે જેને નિશ્ચયનું જોર ન હોય ને નપુંસક જેવો જાણવો, એની વાતે ન સાંભળી ને વાત સાંભળે તો એની વાતથી કોઈનો મોક્ષે ન થાય. મહારાજ દ્રષ્ટાંત કેવું ગોતી કાઢ્યું, જો જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. નપુંસક રાજા હોય, મહારાજ કે રાજ વયું જાય પણ રાજ જતું રહે, પણ તેમ છતાંય એટલે ઈ ભયે પણ એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય ન થાય, કારણ કે પોતે નપુંસક છે. અને સર્વે મૂલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. એવા કદાચ હજાર નપુંસકને સંગે પણ એની સ્ત્રી રહે તો પણ એને સંતાનની પ્રાપ્તિ થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું. અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તે મહાત્મય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે, એના સંગે કોઈનું કલ્યાણ થાય નહીં. મહારાજ કે જેને મહાત્મય સહિત નિશ્ચય નથી એના સંગે કદાચ માનો કે એ કથા કરે છે તો કથા મોક્ષ કરી દે એમ નહીં, કથા છે પણ કેવી છે, સબીજ છે કે નિર્બીજ છે એ પણ જોવી પડે. અહીંયા મહારાજ ભાગવત ગીતા, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતની વાત કરી તો આપણા મનમાં થાય કે આ ગ્રંથને માનો વાંચી તો કે અક્ષરધામમાં થોડું જોવાય, શંકા થાય કે ન થાય? એ કદાચ ગમે વાંચનારો તો કેમ કરીને થાય, પણ ભક્તો એનો કહેવાનો મારાનો મતલબ એવો છે કે કથાનો કરનારો કોણ છે, શાસ્ત્ર કયું છે એના કરતા શાસ્ત્રને વાંચનારો કોણ છે એની સાથે બહુ મોટો મતલબ છે. દાખલા તરીકે ભગવદ્ ગીતા અને ભાગવત કીધું એને બદલે માનક વચનામૃતની જ કથા છે, સત્સંગ જીવનની જ કથા છે, હરિલીલામૃતની જ કથા છે, પણ જેના જીવમાં મહાત્મ્ય સહિત નિશ્ચય નથી, સર્વોપરિ નિષ્ઠા નથી, એના મોઢા થકી તમે ગ્રંથ એનો એ જ ગ્રંથ સાંભળો પણ કોઈ દી નિષ્ઠાનું જોર પકડાય નહીં. અને જેને સર્વોપરિ નિષ્ઠા છે ને એને મોઢે તો કદાચ તેમ ભાગવત સાંભળો, ગીતા સાંભળો, તો એમાંથી તેને સાર ખેંચી સ્વામિનારાયણ સર્વોપરિ છે એવું સાબિત કરી દે, એમ એમાંથી સાબિત કરી દી મહારાજ કે એના મોઢાથી કથા વાર્તાને સાંભળવાથી નિશ્ચયમાં મજબૂતાઈ આવે છે. માટે નપુંસક જેવી જેની સ્થિતિ છે, જેને ભગવાન ઓળખવામાં કંઈ ભૂલ છે, એને મોઢા થકી તો કથા વાર્તા ન જ સાંભળવી, એવી રીતે મહારાજે 12મા વચનામૃતમાં વાત કરી. હવે 13મું નાનકડું વચનામૃત વાંચી કાઢીએ. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. સંવત 1882ના પોષવદી સપ્તમીને દિવસ તમે બધા હમ હમી રહ્યા છો, કઈ સમજાતો છે કે નહીં સમજાતું તો બોલે, આ તો ભાઈ વચનામુ છે, ઉપરથી બધું હાલ્યું જાય, કઠણ ગ્રંથ છે ને, તો એમ મહેનત કરી છે. આ ગ્રંથમાં જ્ઞાન ઉતરવું કેટલું કઠણ છે ખબર? ઊંધાવડું ખેતર, ઊંધાવડું ખેતર, એમાં તમને ખબર પડે કે નહીં? ઊંધાવડું ખેતર હોય એમાં પાણી પાય અને પછી તરી કેવું બેહે, તો એવું છે આમાં. ના ના, આમ તો વચ્ચે વચ્ચે ઠૂવા એટલે જ કરતા જાય છે. મેં હોંશિયાર ખેડવો હોય ને તો તમારે ઉંધાળા ખેતરમાં હોત ને વીઘે 40 મણ કપાસ કે ઘઉં પકવે, પણ હોંશિયાર ખેડવો હોવો જોઈએ. વચ્ચે વચ્ચે ઠવા કરતો જાય ને તો પાણી રોકાયની ક્યાં જાય, આફળું રોકાય એમ. વચ્ચે વચ્ચે અમે ઠવા કરતા જાય થોડા થોડા, પાણી રોકાય જ કામ થઈ જાય. નહીતર જો પાણી ન રોકાય ને તો આજ લાગે ઘડીકમાં મારું ઘડીકમાં પી ગયું, પણ બીજે દી જાઓ તો બધું હુકાઈ ગયું હોય. એમ જો કાંક ઉતરશે તો શિબિરમાંથી નીકળ્યા પછી પણ ટકશે, અને જો ન ઉતર્યું તો સમજ ઉંધાવડા પાણી એમને ગયું ઉંધાવડા ખેતરમાં, એમ માટે ઉતાર જાઓ. નત્ર ઘણા ઘણા 2 શિબિર ભરે, 3 શિબિર ભરે, 5 શિબિર ભરે, પછી આગ્રહ કરે સ્વામી તમે એ બાજુ નીકળો ને ત્યારે અમારી ઘેરે પધરામણી કરવા આવજો. પછી અમે જઈ પધરામણી કરવા જાય ને ઠાકોરજીને આરતી ઉતારવા જાય ને ત્યારે ખબર પડે કે આમાં તો ઉંધાવડું ખેતર લાગે, હાવ કઈ તારે ઉતરું જ નથી એમાં, સમજાય કો? અરે આખી પાર્લામેન્ટ ભરી હોય એ ઉંધાવડું ખેતર. બાકી ભગવાનના ખરેખરા ઉપાસકને તો હું ને મારો ઠાકર જગત બધું કાણું, મારો ઠાકર બેઠો પારણે ને હું દોરી તાણું, એને ઉતર્યું કહેવાય. લો એટલે આપણે ઉંધાવડા ખેતરવાળા ટ્રેક્ટર બેક્ટર મરાવી દેજો, આ બધી મહેનત ચાલુ છે, હરખું કરી દેજો તમે થોડું થોડું, તો મબલખ પાક પાકશે, યાદ રાખજો, તો મબલખ પાક પાકશે જો ખેતર હરખું થઈ જાય તો. બાકી ઉંધાવડામાં તો ભલે ગમે એટલો વરસાદ વરસે, સારું વરસ થાય ને તો હરખું ખેતરોને વીઘે 30-30 મણ 40-40 મણ કપા થાય, ને ઉંધાવાડાને 3 મણ જ થાય. પછી વરસાદનો વાંક કાઢે, વરસાદનો વાંક કે એનો પોતાનો વાંક છે. એમ શિબિર ભર્યા પછી પણ અંત સમાવે ને મહારાજ તેડવા ન આવે તો બીજા કોઈનો દોષ કાઢશો નહીં, આપણું ઉંધાવડું ખેતરો તેમ માની લેજો, સમજાય? માટે સીધું કરી નાખજો. બહુ અદભુત વચનામત મહારાજ 13મું સમજાવવા પ્રયાસ કરે, જો